ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો ત્રીજો અધ્યાય. ગલાતિયાની મંડળીને લખેલો પાવલ પ્રયત્ન પત્ર એનો અધ્યાય ત્રીજો. ઓ અણસમજુ ગલાતિયો, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે બમાવ્યા? તમારી પાસેથી હું એટલું જ જાણવા ચાહું છું કે તમે નિયમની કરણીઓથી પવિત્ર આત્મા પામ્યા કે વિશ્વાસની સુવાર્તા સાંભળી તેથી પામ્યા? શું તમે એટલા બધા અણસમજુ છો? આત્મા વડે આરંભ કરીને શું હવે દેહ વડે સંપૂર્ણ થાઓ છો? શું તમે એટલા બધા સંકટ વૃથા સહ્યા? જો કદાચ વૃથા હોય તો વળી જે તમને પવિત્ર આત્મા આપે છે અને તમારામાં ચમત્કારો કરે છે તે શું નિયમની કરણીઓને લીધે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ કરવાને લીધે કરે છે? એ પ્રમાણે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેને લીધે ન્યાયપણા તરીકે ગણાયો. માટે તમારે એમ જાણવું કે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ ઇબ્રાહીમના દીકરા છે. વળી દેવ વિશ્વાસથી વિદેશીઓને ન્યાય ઠરાવશે. એ અગાઉથી જાણીને પવિત્ર શાસ્ત્રે ઇબ્રાહીમને અગાઉથી સુવાર્તા પ્રગટ કરી કે તારી મારફતે સર્વ પ્રજાઓ આશીર્વાદ પામશે. એ માટે જેઓ વિશ્વાસ કરનારા છે તેઓ વિશ્વાસુ ઇબ્રાહીમની સાથે આશીર્વાદ પામે છે. કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે તેટલા સાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે કે નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે. તો નિયમથી દેવની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમ કે ન્યાય વિશ્વાસથી જીવશે. પણ નિયમ વિશ્વાસને આધીન નથી, પણ એવો છે કે જે કોઈ તેમાંની આજ્ઞાઓ પાસે તેઓ વડે જીવશે. ખ્રિસ્ત આપણી તરફથી શાપિત થઈને નિયમના શાપથી આપણને છોડાવી લીધા. કેમ કે એમ લખેલું છે કે જે કોઈ ઝાડ ઉપર ટંગાયેલો છે તે શાપિત છે. એ માટે કે ઇબ્રાહીમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે અને આપણે પવિત્ર આત્મા વિશેનું વચન વિશ્વાસથી પામીએ. ભાઈઓ, હું માણસની રૂઢિ પ્રમાણે કહું છું કે માણસનો કરાર પણ જો મુકરડ થયેલો હોય તો તેને કોઈ રદ કરતો અથવા તેમાં વધારો કરતો નથી. હવે ઇબ્રાહીમને કે તેના સંતાનને વચનો આપવામાં આવ્યા હતા તેમાં સંતાનને જાણે ઘણા વિશે બોલતો હોય એમ દેવ બોલતો નથી, પણ એક વિશે બોલતો હોય તેમ બોલે છે કે તારા સંતાનને, એટલે ખ્રિસ્ત વિશે બોલે છે. હવે હું આ કહું છું કે જે કરાર દેવે અગાઉથી મુકરડ કરેલો હતો તેને 430 વર્ષ પછી થયેલો નિયમ રદ કરીને તેનું વચન વૃથા કરી શકતો નથી. કેમ કે જો વારસો નિયમથી હોય તો તે વચનથી નથી, પણ દેવે વચનથી જ ઇબ્રાહીમને તે આપ્યો. તો નિયમ શા કામનો છે? જે સંતાનને વચન આપવામાં આવ્યો છે તે આવે ત્યાં સુધી તે નિયમ ઉલ્લંઘનને લીધે આપવામાં આવ્યો હતો અને તે મધ્યસ્થ દ્વારા દૂતોની મારફતે ફરમાવેલો હતો. હવે મધ્યસ્થ તો માત્ર એકનો મધ્યસ્થ નથી, પણ દેવ તો એક જ છે. ત્યારે શું નિયમ દેવના વચનોથી વિરુદ્ધ છે? કદી નહીં. કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત તો નિશ્ચય નિયમશાસ્ત્રથી ન્યાય પણ મળત. પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી વિશ્વાસ કરનારોને વચન આપવામાં આવે માટે પવિત્ર શાસ્ત્રે બધાને પાપને તાબે બંધ કર્યા. પણ આ વિશ્વાસ આવ્યા પહેલા આપણે નિયમને આધીન રહીને જે વિશ્વાસ પાછળથી પ્રગટ થનાર હતો તેને અર્થે આપણને પરહેજ કરવામાં આવ્યા હતા. આપણે વિશ્વાસથી ન્યાય ઠરીએ માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. પણ હવે વિશ્વાસ આવ્યા પછી આપણે બાળ શિક્ષકના હાથ નીચે નથી. કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી દેવના દીકરા છો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્ત્રી કોઈ નથી. કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે ઇબ્રાહીમના સંતાન અને વચન પ્રમાણે વારસ પણ છો.